अधर्म सर्गो उत्खननस्य कर्ता धर्मान्वयस्याधिक पुष्टिकर्ता सप्रियतां मे अखिल पापहर्ता हरे स्वभक्ते सह दुखहर्ता। बोलो स्वामी नारायण भगवान ने श्री हरि कृष्ण महाराज श्री घनश्याम महाराज ने बल भक्तो अपने गृहांत्य प्रकरण पूर्ण कर्यु। હવે સારંગપુર પ્રકરણ શરૂ કરીએ છીએ। મહારાજની ઈચ્છા છે તો આહિસ્તા આહિસ્તા આપણે આખું વચનામૃત પૂરું કરી શકશું। ત્રણ વિભાગ પૂરા થયા, મધ્ય પ્રકરણ, અંત્ય પ્રકરણ અને કાર્યાણી પ્રકરણ, ત્રણ પૂર્ણ થયા છે। હવે ચોથું સારંગપુર પ્રકરણ એને આપણે શરૂ કરીએ છીએ। ધ્યાનથી સાંભળજો તો સમજાશે, કારણ કે વચનામૃત થોડો ગહન વિષય છે, પણ ધ્યાન હશે તો મજાય બહુ આવશે। અદ્ભુત વચનામૃત છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1877ના શ્રાવણવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની અવસરીએ બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે જીતમ જગત કેન મનોહી એન, એ શ્લોકમાં એમ કહ્યું છે, જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વે જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય, તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછા હઠે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહીં અને હૈયામન હૈયામાં રહે એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું। પહેલો જોરદાર પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે કે જીતમ જગત કેન મનોહિયન। શાસ્ત્રોનો મત છે કે એમણે જગત જીત્યું છે કે જેણે મન જીત્યું છે, માને મન જીતે અને આખી દુનિયા જીતી લીધી છે। મન જીતાણું નથી ને કદાચ આખા મુલકનો બાદશાહ થઈ ગયો તોય પણ એ ગુલામ જ છે, એ સ્પષ્ટ મત થાય છે। અને એવું જોવા પણ ઘણી જગ્યાએ મળે છે, રાવણ ને કુંભકર્ણ ને હિરણાક્ષ ને હિરણ્યકશિપુ કેવડા મોટા વિજેતા, પણ મનના હાવ દાસ। કદાચ માંડમાંડ ચાલી શકતો હોય એ સ્થિતિ હોય પણ મનનું કહ્યું ન કરતો હોય તો એ જગતનો વિજેતા છે એમ મુક્તાનંદ સ્વામી કહે છે। તે મન જીત્યું કેમ જાણવું, માને ક્યારે કહી શકાય કે આણે મન જીત્યું છે? અથવા તો બીજાની વાત રહેવા દો, પોતાને પણ કેમ ખબર પડે કે મેં મન જીત્યું છે કે નથી જીત્યું? અથવા તો મારું મન જીતાણું છે કે નથી જીતાણું? અથવા તો જીતાણું છે તો કેટલા અંશે જીતાણું છે, કેટલા અંશે જીતવાનું બાકી છે એ મુમુક્ષને ખબર કેમ પડે? એવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ દયા કરીને પૂછ્યો છે। સ્વામી છે ને માં છે, માં સત્સંગ, એટલે હરિભક્તોનું શ્રેય કેમ થાય એનું અખંડ અનુસંધાન, પાછલા જે ભક્તો થનારા છે એનું શ્રેય કેમ થાય એનું સતત અનુસંધાન સ્વામીએ રાખ્યું છે। એટલે સ્વામી કીધું કે મન જીતાણું હોય પોતાને મુમુક્ષને ખબર કેમ પડે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય, તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછા હઠે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં ત્યારે સર્વ ઇન્દ્રિયો વશ થાય છે અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ ન કરે ત્યારે મનમાં મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહીં અને હૈયામાં હૈયામાં રહે એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું। પાંચ વિષય છે એને સામે, એ વિષયને પ્રાપ્ત કરવા માટે પાંચ ઇન્દ્રિયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ વિષય છે, એની સામે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે, શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ગ્રહણ। આ પાંચ ઇન્દ્રિયો પેલા પાંચ વિષયને ગ્રહણ કરે છે, શ્રોત્ર છે એ શબ્દને પકડે છે, એ શબ્દની અંદર ખેંચાય છે, તો આ જે પાંચ ઇન્દ્રિયો પાંચ વિષયને જે પકડે છે એમાં એ ઇન્દ્રિયો એ વિષય સુધી જાય ને એ વસ્તુ જયારે નિર્માણ થાય, પણ કયા વિષયમાં? તો કે જે બંધનના કરનારા છે એવા વિષયમાં ઇન્દ્રિયો ન જાય તો સમુજ્યોનું મન જીતાણું છે. એવું નથી કે શ્રોત્ર એટલે કે કાન સાંભળે જ નહીં ત્યારે ઇન્દ્રિયો જીતાણ કહેવાય, એમ નહીં. સાંભળી શકે સંપૂર્ણ એ શક્તિશાળી છે, બાકી બેરો માણે નહીં સાંભળતો કે ઇન્દ્રિય જીતેલી કહેવાય કઈ નહીં. બધું સાંભળવા માટે સક્ષમ હોવા છતાંય પણ જે વસ્તુ પરમાત્માથી દૂર લઈ જાય એવા શબ્દને સાંભળવા માટે ક્યારે લલચાય નહીં એનું નામ શબ્દ નામનો વિષય જીતાણો કહેવાય. અમે વધારે ચોખ્ખુની જરૂર છે. ક્યારેક બની શકે કે તમારે ન સાંભળવું હોય તોય પણ વિષય શબ્દ સાંભળવા પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય, અને સાંભળે તો શું ઇન્દ્રિયો ન જીતાણી કહેવાય? તોય જીતાણી કહેવાય. દાખલા તરીકે કોઈ જગ્યાએ માર્કેટમાં તમે કોઈ વસ્તુ ખરીદવા ગયા, હવે ત્યાં કોઈ ફિલ્મના ભૂંડા ભૂંડા ગીતો વગાડે છે, તે તમને સંભળાવવાના તો ખરા ને? તમે સાંભળ્યા તે શું તમારી ઇન્દ્રિયો નિજ જીતાણી? પણ ન જીતાણી ક્યારે કહેવાય? એ સાંભળતા મન આશક્ત બની જાય, એ શબ્દ સાંભળવા મોજ આવવા માંડે, તો જ ઇન્દ્રિયો નથી જીતાણી એમ સમજવું. બાકી એ શબ્દ સાંભળ્યા પછી કશું યાદે ન રહે, એ બાજુ મન જાય પણ નહીં, કારણ કે એકલા કાન સાંભળી શકતા નથી. બરાબર યાદ રાખજો, એકલા કાન કોઈ વસ્તુ સાંભળવા સક્ષમ નથી. એ ઇન્દ્રિયો ભેગું જયારે મન જાય ત્યારે જ વિષયને ગ્રહણ કરી શકાય છે. એટલે કાન ભલે સાંભળતા પણ મન ન જાય એટલે વાત પતી. અહીં જો ને ઘણા બધા કથામાં આવે છે, કાન તો બધાને હારે હોય છે પણ યાદ હું કેમ નથી રહેતું? મન એનું આમાં જાતું નથી. અહીંયા કોઈ જગતના જીવને તેમ પકડી આવે, હાલો તમારો દોસ્તાર છે, મિત્ર છે, વેવાય છે, જે હોય તે અહીં તેમ લાવો, એને જેને ભગવાન જોતા જ નથી અને તેમ લાવો ને કદાચ અહીંયા આખી શિબિરમાં બેહારો, એને કાંઈ યાદ રહ્યું હોય? શું કામ ન રહ્યું હોય? એને સાંભળવું જ નથી. સાંભળવું નથી એટલે મન ગયું નહીં, મન ન ગયું એટલે યાદ ન રહ્યું. એમ ભગવાનના ભક્તને જગતના શબ્દ સંભળાય યદ્યપિ એમાં મન જો ન જાય તો એ સાંભળ્યા પછી પણ લેશ માત્ર યાદ નથી રહેતા, એ જે સ્થિતિ નિર્માણ થાય ત્યારે સમજવું કે મન જીતાણું છે. એવી રીતે બધા વિષયનું સમજવું. એમ શબ્દ સ્પર્શ, સ્પર્શ પણ એવું જ છે. તમે ટ્રેનમાં જતા હો કોઈ એમ માને કે મારે કોઈનો સ્પર્શ કરવો જ નથી તો મુંબઈ વાળાને શક્ય બને? સ્પર્શની ક્યાં કરો, ભીહી નાખે ઠામુકા. પણ એમાં મન ન જાય. દાખલા તરીકે બની શકે ક્યારેક કે તમે એવા ટ્રાફિકમાં કે ખલવાઈ ગયા, એમાં પુરુષો અને સ્ત્રીઓ ભેગા થઈ ગયા અને ક્યારેક ટચ પણ થઈ જાય, પણ તોય મન જરાય એમાં જાય નહીં, ઉલટાનું મન ઉદાસ થઈ જાય, તો સમજવું કે મન જીતાણું છે. અને મન જો જીતાણું ન હોય તો એ બાજુ મન ખેંચાય તો સમજવું જીતાણું નથી. એટલે મહારાજ કે આવી રીતે જયારે વર્તાય ત્યારે સમજવું મન જીતાણું. બધા વિષય શબ્દ સ્પર્શ પછી રૂપ, રૂપ છે. દાખલા તરીકે તમે મહારાજની આજ્ઞા છે કે ગ્રહસ્થ ભક્તને પણ પોતાની એક પત્ની સિવાય અન્ય નારીની સાથે કદી સંબંધ જોડવો નહીં. તમારા કરતા સંતો માટે વધારે સ્ટ્રોંગ આજ્ઞા મહારાજ કરી કે તમારે તો સ્ત્રીઓનું રૂપ જોવું નહીં, એની સાથે બોલવું નહીં, અષ્ટ પ્રકારે ત્યાગ રાખવો, બેયને આજ્ઞા છે. પરંતુ તેમ છતાંય માનો રસ્તે તમે જાતા હો, સંતોએ જાતા હોય, સંતો ખૂબ સાવધાનીમાં હોય, પરંતુ આમ ચાલતા હોય, ચાર હાથથી લાંબી દ્રષ્ટિ પણ ન નાખતા હોય, પરંતુ અચિંતા રસ્તામાં ચાલ્યા જતા હોય અને કોઈનું ડેલું આવે ને એમાંથી કોઈક સ્ત્રી તુરંત બહાર નીકળી, દ્રષ્ટિ તો પડી ગઈ પણ એમાં મન ખેંચાય નહીં, તુરંત પાછું વળી જાય, તો સમજવું ઇન્દ્રિયો જીતાણી છે. અને મન એમાં લોભાય તો સમજવું ઇન્દ્રિયો જીતાણી નથી. કાંઈક ફોડી નાખવાની નથી, સમજે? આંખની જે દ્રષ્ટિ છે, આ બધા બધા વિષય પાછળની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ફેર કરવાનો છે. હરિભક્ત હોય, માનો તમારે તો વ્યવહારમાં તો સંતો કરતા ઘણા બધા એવા પ્રસંગો બનતા હોય, પરંતુ એમાં મન ન જાય તો સમજવું કે ઇન્દ્રિયો જીતાણે છે. કારણ કે મન જ જીતવાની વાત છે ને, આમાં મન જ જીતવાની વાત છે. મન જીત્યું ક્યારે? ન જાય જીત્યું, વયું જાય ને જ જીત્યું, બસ સીધી વાત છે. લો, તે જગતમાં આ દુનિયામાં 5 અબજમાંથી 4.5 અબજ સુધી વાંધો લગભગ નહીં આવે. મનને નહીં જીતેલા મનને પરવશ લોકો જ છે. જે વિષયને શાસ્ત્રો મના કરે છે એ વિષય પ્રાપ્ત કરવા જ મથે છે. તમે એમ માનો કે હવે લોકોને ભક્તિ બહુ ઉભરાઈ ગઈ એટલે નોરતામાં ગીર્દી બહુ થાય છે, એમ તેમ માનો? હે, નોરતામાં ગીર્દી છે ને થાય છે, મન નહીં જીતેલા ને થાય છે, સમજાય છે? જેણે મન નથી જીત્યું એની ગીર્દી છે, નહીં કે મન જીતેલાની ગીર્દી ના થાય છે. 2000 ભેગા થયા હોય, એક એકને પકડીને જો તપાસ કરો તો મારું મંતવ્ય એવું છે કે 1% એવો વ્યક્તિ ન નીકળે કે એમાં મન જીતેલો ગયો હોય. મન નહીં જીતેલાનો સમુદાય એકત્ર થાય છે આખી દુનિયા. અહીંયા એમ કહે છે કે મન જેને જીતે અને વિષય સામેથી ભેગું થઈ જાય, ભટકાઈ જાય તો છોડી દે, તોય એમાં ન આશક્ત થાય. મન જીતેલો સામે વિષય આવીને ઉભો રહી જાય તોય પણ આશક્ત ન થાય. જ્યારે મન જેણે નથી જીત્યું એને વિષય પ્રાપ્ત ન થાય તો વિષય ઉપાર્જન માટે દાખલો કરે, વિષય ઉપાર્જન માટે દાખલો કરે, એનું મન જીતેલું નથી. એ તો શબ્દ માટે, સ્પર્શ માટે, રૂપ માટે સામેથી દાખલો કરે. જ્યારે ભગવાનનો ભક્ત એમાંથી પાછો વળી જાય, શબ્દ સ્પર્શ રૂપ અને રસ, રસે તો આખી દુનિયા રોળી નાખી. બોલો, એક ભગત કહેતા તમને કે સુરતમાં એક જમાલભાઈના ખમણ મળતા, કે સમજાય તો કે સ્વામી લાઈન લાગી જાય કે એ શેને કારણે? ઇન્દ્રિયો નથી જીતાણી. ભગવાનના ભક્તને કોઈ સામેથી આપે તોય ન ગ્રહણ કરે, સામેથી આપે તોય ગ્રહણ ન કરે. જ્યારે ઓલો તો 2 કિલોમીટર હાલી નહીં આવે, કારણ કે એને ઇન્દ્રિયો જીતાણી નથી. આવી રીતે ગંધ પણ 5મો વિષય છે કે ભગવાનના ભક્તને જગતનો ગંધ ગમે જ નહીં. ભગવાનના ભક્તની સ્થિતિ કેવું હોય? પુષ્પ હોય તો પરમાત્માની પ્રસાદીનું હોય તો સ્વીકારે, અન્ય ન સ્વીકારે. જ્યારે જગતના જીવને તો વાત જવા દો. એક જણો અત્તર બહુ નાખીને આવેલો, થોડોક સત્સંગ થયો એટલે મેં કીધું, 7-8 વર્ષ પહેલાની વાત છે, મેં કીધું તમે આ બહુ એટલું બધું અત્તર નાખો, ભલામણા ગંધાવો છો, અહીંયા આવો ત્યારે બધું મંદિર આખું ગંધવી મૂકો છો, તે અત્તર બંધ કરી દો. એ કે સ્વામી હા સડીયા, સ્વામી બીજું કાંઈક કયો, એ નહીં, અત્તર વિના હું જીવી ન હોઉં કે મરી જાઉં. બોલો, કારણ કે વિષય જીતાણો નથી. એટલે મહારાજ એમ બહુ સ્પષ્ટ વાત કરે છે કે વિષય સામે પ્રાપ્ત થયા પછી પણ મન પાછું હઠે તો સમજો વિષય જીતાઈ ચુક્યા છે. અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં ત્યારે સર્વ ઇન્દ્રિયો વશ થાય છે. આમાં 3 વિકલ્પ ઉભા થશે. એક વિકલ્પ એવો હશે જે ઇન્દ્રિયોને જીતી નહીં હોય, જીતવાનો દાખલો નહીં કરતો હોય અને હાવ મનનો ગુલામ હશે. એક તબક્કો એવો પણ હશે ઇન્દ્રિયોને જીતી મનને જીતીને બેઠેલો હશે, સામે યોગ થાય તો મન જેનું જાય નહીં એ તબક્કો હશે. એક સમુદાય એવો હશે, મહદ એવો સમુદાય હોય કે ઇન્દ્રિયો જીતવી છે, દાખલો કરે છે, પરંતુ તેમ છતાં મન એનું કાર્ય કરે છે. દાખલા તરીકે આ શિબિરમાં આવ્યા, તેમ બધી શુદ્ધિ અશુદ્ધિ બધું સાંભળ્યું એટલે પછી અહીંથી નક્કી કરીને જાઓ કે હવે બહારનું ખાવું જ નહીં. આ નિયમ પાળો પણ ખરા, પણ પાછું હોટલમાં કોકનું ભાળે જાઓ એટલે મન ખેંચાય. નિયમ લીધું હોય એટલે તમે ગ્રહણ નથી કરતા, પણ મન સંકલ્પ તો કરે છે. એટલે મન એને જીતું કહેવાય નહીં, પણ એ ભક્ત મનની સામે લડાઈ જરૂર લઈ રહ્યો છે, સમજાય? એને સાબાશ છે, એને સાબાશ છે, લડાઈ લઈ રહ્યા છે. અમે મારા જો એ વાત પણ બતાવીએ, અને હૈયામાં ને હૈયામાં પછી મન પણ ઇન્દ્રિયો લગ્ન આવે નહીં અને હૈયામાં ને હૈયામાં રહે, એવી રીતે જેને 5 વિષયનો ત્યાગ, ઇન્દ્રિયો મન એ બધાને વિષયનો તત્કાળ ત્યાગ કરવો શક્ય નથી. એટલે કાંઈ વસ્તુ જોઈ, 5 વિષય મેં કોઈ પણ વસ્તુ જોઈ, તાજેતરમાં નિયમ લીધું એટલે મન તો એ બાજુ જાય પણ ઇન્દ્રિયોને જવા દે નહીં. મન જાય ને ઇન્દ્રિયો ન જાય, બેમાં ફરક છે. મન છે ને એ સૂક્ષ્મ શરીર છે, એટલે એને કાંઈ એવું નથી કાંઈથી હાલીને જવું પડે, સમજાય? એ તો એક સેકન્ડમાં અમેરિકા. એ કોણ છે? મન. મન જાય પણ ઇન્દ્રિયો ન જવા દે, ઇન્દ્રિયો ન જવા દે, માને ક્રિયા ન કરે. મન જાય, મનને સંકલ્પ થાય પાંચે વિષયના, પણ એવી ક્રિયા કરે અને એટલે મહારાજ કે એમને એમ એને મુદત જો લંબાઈ જાય, એમને મુદત જો લંબાઈ જાય અને એમને મક્કમતા પકડી રાખે તો પછી મને વિચાર કરે કે આને કઈ કઈ થાક્યો, માનતો નથી, મૂકવાની પડો જણ બધી પડતી. અને પછી મન ઇન્દ્રિયોનો સંગ છોડી દે છે, એટલે ઓટોમેટિક મન પછી અયોગ્ય ઘાટ કરી શકતું નથી, અને પછી એનું મન જીતાણું એમ કહેવાય છે. એટલે એક તબક્કો તો એવો હોય જે મનને આધીન જ હોય છે, એની તમામ ક્રિયા મનને રીઝવવા માટે અને વિષય પ્રાપ્ત કરવા એટલે કે વાસનાની તૃપ્તિ માટેની તમામ ક્રિયા હોય છે. એક સમુદાય એવો હોય છે. બીજો સમુદાય એવો હોય છે કે મત તો હોય પણ મન સંપૂર્ણ જીતાણું હોય, અને જેને સાધક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? જેને સાધક કહેવામાં આવે છે. ત્રીજો તબક્કો એવો હોય છે કે વિષયનો યોગ થાય, ઢગલા થાય તોય પણ સુષુપ્તિની પેઠે વર્તે, મને એક પણ ઘાટ કરે નહીં, એને સિદ્ધ પુરુષ કહેવામાં આવે છે. મહારાજ ક્યારે મન જીત્યું એમ કહેવાય છે. અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું. જો વિષય ઉપર પ્રીતિ હોય, વિષય પ્રાપ્ત નથી કરતો, બરાબર યાદ રાખજો, વિષય પ્રાપ્ત નથી કરતો, ઇન્દ્રિયો દ્વારા ક્રિયા નથી થતી, પણ વિષયમાં પ્રીતિ છે, સંકલ્પ વિકલ્પ થાય છે, તો એની ક્રિયા ઉપલે કેવી લાગે છે? કારણ કે બધું મન જીતી લીધું લાગે, ક્યાંય જાતો નથી, ખાતો નથી, પીતો નથી, પણ તોય મહારાજ કે એનું મન જીત્યું ન જાણવું, કારણ કે ઇન્દ્રિયો નથી જતી પણ મન તો જાય છે. પણ એથી કરીને હિંમત હારવાની પણ જરૂર નથી, એમને એમ મત તો રહેશે, એક દાડો મન ઉપર વિજય પ્રાપ્ત કરશે. પછી વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે, પરમેશ્વરનો વિશે પ્રીતિ છે. આજે મન વિષયમાં જાય છે એની પાછળ કારણ શું? એ તો આશક્તિ જ છે. તો ન જાય એના માટે ઉપાય શું? એના માટે વૈરાગ્ય હોવો જોઈએ કે ભગવાનમાં પ્રીતિ હોવી જોઈએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા, એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે, અને બીજું મહાત્મા છે જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ, જે હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે. એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકાર અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. વિષયની નિવૃત્તિનું કારણ પ્રશ્ન કેવો પૂછવાનો, વૈરાગ્ય કારણભૂત છે કે પ્રીતિ કારણભૂત છે? મહારાજ બેમાંથી એક નાનો પણ ત્રીજો ઉત્તર બતાવ્યો. હું બતાવ્યો? કોને યાદ રહ્યું? વિષય નિવૃત્તિનું કારણ બે બતાવ્યા. ક્યાં બે બતાવ્યા? એક તો આત્મનિષ્ઠા, બીજું ભગવાનનું મહાત્મ્ય. અને બેની હામી હામી જરૂર પડે. શું કામ ખબર? જીવ છે ને કોઈને કોઈ જગ્યાએ વળગ્યા વિના રહી નથી શકતો. મનના પણ ગુણધર્મ એવા છે ને ક્યાંક ને ક્યાંક તો વળગવા જોઈએ છીએ. એટલે આત્મનિષ્ઠા હોય એથી કરીને વિષયમાંથી હટી જાય તો એને સામે કાંઈક જોઈન્ટ થવા જોઈએ. કારણ કે મનને ભૂત જેવું કીધું, ન કીધું ભૂતને વાહડો બતાવી દીધો પછી ચડે રાખે ઉતરે રાખે, એમ મનને પણ કાંઈક જોઈએ. વિષયમાંથી નિવૃત્ત થઈ જાય વિચાર માત્રથી. કેવા વિચારથી? તો કે દેહ જડરૂપ છે, દુઃખરૂપ છે, નરકરૂપ છે, આત્મા સુખરૂપ છે. આત્માના ગુણનો વિચાર કરે, દેહના કુલક્ષણનો વિચાર કરે, અને પરમ સુખ આત્માની અંદર એલું છે એવું બધું વિચાર કરે તો મહારાજ કે આત્મનિષ્ઠા દ્રઢ થાય છે. આત્મનિષ્ઠા દેહના સુખ કરતા આત્માના સુખ ઉપર વિશેષ દ્રષ્ટિ જાય, અને દેહના સુખ કરતા આત્મા સુખનો વિશેષ દાખલો કરવામાં આવે એને આત્મનિષ્ઠા કહેવામાં આવે. પણ આત્મનિષ્ઠા આધાર વિના રહી શકતી નથી, એને કોઈક ને કોઈક જઈએ પકડાવવું પડે. એટલે પકડાવવા માટે બીજી વસ્તુ બતાવીશું, ભગવાનનો મહિમા. એને આત્મનિષ્ઠા દ્રઢ થયા પછી ભગવાનનો મહિમા ખૂબ પાવો. ભગવાનની અંદર એને જોડી દે તો ઓટોમેટિક મન સંકલ્પ કરતું બંધ નહીં થાય, પણ એની સંકલ્પની ક્રિયા બદલી જાય. જે એ વિષય પ્રાપ્ત કરવા માટે સંકલ્પ કરતું હતું એનું એ મન ભગવાન રીજવના સંકલ્પ કરવા માંડશે. જાગે ત્યાંથી સુવે ત્યાં સુધી એક ક્ષણ પણ સંકલ્પ રોકાતા નહોતા. સંકલ્પ કદાચ ચાલુ રહેશે, પણ સંકલ્પ બદલી જશે. ભગવાન કેમ રાજી થાય, મારે શું કરવું જોઈએ, કેવી રીતે સત્સંગ કરો વગેરે વગેરે સંકલ્પ થવા માંડશે. જોકે પછી એથીને પર જશે, પણ અહીંયા સુધી પહોંચ્યો એટલે અયોગ્યમાંથી પહેલા બહાર નીકળી યોગ્ય સ્થાને આવ્યો છે. રજોગુણમાંથી બહાર નીકળી જાય, સત્વગુણમાં પહોંચશે, અને પછી એક સ્થિતિ એવી આવશે સંકલ્પ પણ વિરામ પામી જશે, અને ત્યારે મહારાજમાં તરબોળ બની જશે. અને મહારાજમાં તરબોળ બને ભગવાન એક જ એનું ધ્યેય તત્વ બની જાય, પછી ભક્તને બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. એટલે એક તો આત્મનિષ્ઠા જોઈએ, બીજો ભગવાનનો મહિમા હોવો જોઈએ. મહિમા કેવો હોવો જોઈએ, બહુ સુંદર વાત બતાવી છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે છે, હું આત્મા છું, અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. કોણ પરમાત્મા છે? પ્રત્યક્ષ ભગવાન જે મળ્યા એ પરમાત્મા છે. જેનું ભજન કરું છું એ કોણ છે? પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વના સ્વામી જે શ્રી પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે. બહુ સુંદર વાત કરી. ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વના સ્વામી શ્રી પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે. અહીંયા ભક્તો, પેલા ગોલોક બતાવ્યું, પછી વૈકુંઠ બતાવ્યું, પછી શ્વેતદ્વીપ બતાવ્યું, પછી બ્રહ્મપુર બતાવ્યું, પછી અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વના સ્વામી. બહુ મહારાજ શું આમાં પોતાની મહત્તા વર્ણવી છે. બહુ ઝીણી દ્રષ્ટિ તમે વાંચો તો તમને સમજાય કે મને મળ્યા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ એ કોના કોના સ્વામી છે. સ્વામી એટલે માલિક, શેઠ, અધિપત્ય જેનું છે તે. કોના કોના? તો ગોલોકધામના, વૈકુંઠધામના, શ્વેતદ્વીપના, બ્રહ્મપુર એટલે સત્યલોકના, અહીંયા અક્ષરધામ નહીં, અને તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ. આમાં સંશય થાય એવું છે, બ્રહ્મા કેવા છે? અનંત કોટી બ્રહ્માંડના માલિક છે, પણ શબ્દ સમજવાની જરૂર છે. અનંત કોટી બ્રહ્માંડ એ વાત સાચી, પણ અનંત કોટી બ્રહ્માંડની સામે અનંત કોટી દેવ બ્રહ્માદિક, એટલે દરેક બ્રહ્માંડના જે માલિક છે. બ્રહ્મા આદિક શબ્દ મૂક્યો, બ્રહ્માદિક એટલે આદિકમાં શું લેવું? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રણેય. એક એક બ્રહ્માંડ માલિક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એવા તો અનંત કોટી બ્રહ્માંડો છે. તો બધાના માલિક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે, એક એક ના એક એક માલિક છે. એ બધાના સ્વામી, બધાના ઉપરી, બધા ઉપર જેનું આધિપત્ય છે. માલિક શબ્દ કરતા સ્વામી શબ્દ વાપર્યો, એટલે જેની નીચે બધું કાર્ય થઈ રહ્યું છે. એટલે અહીંયા કેવું બતાવ્યું ખબર? ચક્રવર્તી રાજા હોય, એની પોતાની રાજધાની એ તો પોતાની જ છે, પણ એની નીચે ખંડિયા રાજા હોય, એ તમામની જે માલિકી એના પણ એ સ્વામી કહેવાય. અને ઓલું તો પોતાનું એ માલિકી પણ આખું અલગ જ છે. એટલે અહીંયા અક્ષરધામ નો મૂક્યું, અક્ષરધામનો સ્વામી એમ ન કીધું, બાકી બધાએ ના સ્વામી. એવા જે પુરુષોત્તમ નારાયણ એ પ્રગટ મને મળ્યા છે, અને એ મારા ઈષ્ટદેવ છે, એવો મહિમા સમજે. સર્વેના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે, આ જ છે એમ. અને તે મારા આત્માને વિશે અખંડ બિરાજમાન છે, એ મારા આત્માની અંદર અખંડ બિરાજમાન છે. અને હકીકત વાત એમ જ છે, જીવ પ્રાણી માત્રના આત્માની અંદર પણ કોઈક બિરાજમાન છે એ મહાપુરુષ છે, અને ભક્તના આત્માની અંદર અખંડ બિરાજમાન છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. કારણ કે શું કીધું કે ભગવાનના સ્વરૂપનો જીવને જ્યારે નિશ્ચય થાય છે ત્યારે અમાવાસ્યના ચંદ્રમા જેવો હોય, પણ એ પૂર્ણિમાના ચંદ્રમા જેવો થઈ જાય છે. માને કે નિશ્ચય જયારે થાય ત્યારે પરમાત્માના ગુણો તમામ ભક્તની અંદર પ્રવેશ કરે છે. ગુણ માને સ્વયં પરમાત્મા ભક્તના સ્વરૂપની અંદર બિરાજમાન થાય છે. એટલે બધાની અંદર નહીં, સ્પષ્ટ લખ્યું, નિશ્ચય હોય ત્યાં સુધી રહે, નિશ્ચય જતો રહે તો વળી પૂર્ણિમાનો ચંદ્રમા હોય એ અમાવસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. એટલે અહીંયા મહારાજ બહુ સ્પષ્ટ વાત બતાવી કે હું મારા એકાંતિક ભક્તના હૃદયની અંદર બિરાજમાન થાઉં છું, દારૂડિયાના હૃદયમાં નહીં. ના તો મહાપુરુષને ગોઠવી દઉં છું, સમજાય છે, ના તો મહાપુરુષને ગોઠવું છું, પણ મને એમ લાગે કે ખરેખર ભક્ત થયો છે, હવે આની સાનિધ્યનું સુખ, આની સાનિધ્યમાં રહેવામાં મને પણ આનંદ આવશે. ભગવાનના સાનિધ્યથી ભક્તને તો આનંદ આવે, પણ ભક્તના સાનિધ્યથી પરમાત્મા પણ આનંદિત બને છે કે સાબાશ, આને જે લેવલ ઉપર લઈ જવા માંગતો હતો એ લેવલ ઉપર આ પહોંચ્યો. જેવી રીતે બહુ વ્યવસ્થિત ટીચરની પાસે ભણતા વિદ્યાર્થીને તો આનંદ આવે જ, પણ હોશિયાર વિદ્યાર્થીના સંગે ટીચરને પણ આનંદ આવે. સારા ટીચરને જો વિદ્યાર્થી તો રાજી થઈ જાય, પણ સારા વિદ્યાર્થીને જો ટીચર પણ રાજી થાય, એમ ભગવાનના સંગે તો ભક્તને આનંદ આવે જ, પણ એવા એકાંતિક ભક્તના સંગે પરમાત્માને પણ આનંદ આવે. એટલે મહારાજે કીધું સાધુ મમ હૃદય, સાધુ મારું હૃદય તુલ્ય છે. એટલે કે સાધુ શબ્દ આપણે બહુ ભૂલ ખાઈ જાય છે. આ સાધુ શબ્દની જરાક વ્યાખ્યા કરું. સાધુ એટલે સારું, સારું એટલે સજ્જન, સમજ્યો, જેનું જીવન શ્રેષ્ઠ કક્ષાએ પહોંચ્યું છે એવા જે મારા એકાંતિક ભક્ત છે એના હૃદયમાં મારો વાસ થાય છે, એ મારા હૃદય તુલ્ય છે. નહીં કે ત્યાં સાધુ એટલે ભગુ વસ્ત્ર એ મારા હૃદય તુલ્ય છે, એવી વાત હકીકત નથી. હા, પછી ક્યાં વસ્ત્રમાં છે, ભગવા કપડામાં પણ હોય શકે, ધોળા કપડામાં પણ હોય શકે, પણ એકાંતિક ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી જેનું જીવન સભર બની ગયું છે એવા તમામ આત્માઓ, એવા તમામ આત્માઓ ભગવાન કે મારું હૃદય છે, મારું હૃદય. નતર આ શ્લોક ઉપર તો કાંઈ ના કાંઈ કરી નખાય. સાધુ મમ હૃદય, ભગવાને કીધું સાધુનો દ્રોહ કર્યો મરી જશો આવ્યો. પણ સાધુનો અર્થ જ એવો થાય છે કે જેનું જીવન સજ્જનતાથી સભર છે, ધર્મ જ્ઞાન વૈરાગ્યથી ભરેલું છે, એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરી એવા ભક્તના હૃદયમાં, એ પછી ત્યાગાશ્રમ હોય તોય ભલે, ગ્રસ્થ આશ્રમ હોય તોય ભલે, એવાના હૃદયમાં ભગવાનનો અખંડ વાસ થાય છે. અહીંયા પણ મહારાજ બહુ સુંદર વાત કરી. એવા જે ભક્ત છે અહીંયા સ્પષ્ટ લખ્યું, પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે, અંતે મારા આત્મને વિશે અખંડ બિરાજમાન છે, અંતે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન આવ્યા. મહારાજ કેફમાં આવો, ખરા કેફમાં આવ્યા, આપણને કેફ ભરવા હતું. મહારાજ કે તમને જે પ્રાપ્તિ થઈ છે જરાક કાન ખોલીને સાંભળો. મહારાજ કે એવા પ્રત્યક્ષ ભગવાન જે તમામના માલિક છે, એવા પ્રત્યક્ષ ભગવાન એનું એક નિમિષ માત્રનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિશેષ સુખ છે તે સર્વેને વારી ફેરી નાખી દઈએ. મહારાજ કે તમને મળ્યા જે અમે, અમારા એક નિમિષ માત્રના દર્શન આગળ અનંત કરોડો બ્રહ્માંડનું સુખ કોઈ લેખામાં નથી, પણ અમે તમને વિના દાખલે મળ્યા છે એટલે તમને જેમ છે મહિમા સમજાતો નથી. જેમ રાજા રાજી થઈ અને વાઘરણને ઉપાડી આવ્યો અને પોતાને રાણી બનાવી દીધી, પણ તોય માળી જેમ જેમ દિવસો જાય એમ એમ દુબળી થવા મળી. બોલો, જેમ જેમ દિવસો જેમ દુબળી મળી થવા, રાજા વિચાર કરવા મળ્યો કમાલ છે. ઘેરો તો બટકા રોટલા વીણી ખાતી હતી, અહીં તો કાજુ બદામ કોઈ વસ્તુ તાણ નથી, ને દુબળી કા પડતી જાય. ઘણા ડોક્ટરો બોલાયા, ઘણા હકીમો બોલાયા, પણ કોઈ ફેરફાર ન થાય. પછી મનોચિકિત્સા વાળાને બોલાયો અને કહ્યું કે તમે જરા તપાસ કરો આમ કેમ થયું. પછી રાણી પાસે જઈને બધી પૂછપરછ કરી, પૂછતા પૂછતા એને પૂછ્યું તમારા પિતાશ્રીનું નામ શું. તે રાણી કીધું નામ જેહલો. કે જેહલો સાંભળ્યો એટલે પકડી પાડ્યો, ઓહો આ તો રાણ વાઘરે લાગે. રાજાની પાસે એને કીધું કે બધી વ્યવસ્થા થઈ ગઈ શું. તો કે હાજી થઈ જાય, પણ શા ઉપાય. તો કે એક કામ કરો, એક સુંદર રૂમ બનાવડાવો, ઠીક ઠીક ટાઈમ ગોખલા કરાવો અને એને રૂમમાં પૂરી દો, ના વધુ વ્યવસ્થા અંદર કરજો. નાઈ તો એક મહિનો હોય તો દરવાજો નહીં ખોલવાનો, અને જમવાનો ટાઈમ થાય ત્યારે ગોખલે ગોખલે એક જગ્યાએ નહીં, બધા ગોખલામાં તમારે જે જમાડો એ મૂકી દેવાનું, બસ બીજી કોઈ દવા નથી. રાજા કે હારી થઈ જાય તો થઈ જાય, અને પછી ગોખલે ગોખલે બધી વસ્તુ મૂકી દે કાયમ, અંદર પેક કરી અને જમવાનો જયારે ટાઈમ થાય ત્યારે ગોખલે પગી જાય, માય બાપ બટકુક રોટલો આપજો એમ કહીને શીરો શીરો લઈ લે, ભીજા ભીજા લઈ લે અને પછી ખાય. હવે રોટલા ખાઈને તગડી જેવી હતી, શીરો પૂરી ખાય પછી હું ખામી રહી. એક મહિના પછી દરવાજો ખોલે તો રાજાનો ઓળખેવી થઈ ગઈ, મળ્યા છે તો રાજા પણ આપણે વાઘરણ પણ મૂકી દઈએ તો. કેટલી અદભુત વાત મહારાજે બતાવશે, મહારાજ જો તો ખરા શું કહે છે. મહારાજ કે તમને મળ્યા છે અમે, અમે કેવા છીએ? તો મહારાજ કે અમારું એક નિમિષ માત્ર નું દર્શન એને આગળ અનંત કરોડો બ્રહ્માંડના સુખ ને વારી ફેરીને ફેંકી દઈએ. ભક્તો તમને લાગે છે આ મહિમા હૃદયમાં ઘરી ગયો હોય પછી તમો કે મોઢમ ઘરે, હે એનો હોટલ નો ફાફડો પછી મોઢમ ઘરે ખરો? આ મહિમા સમજાઈ ગયો હોય તો કેમ લાગે છે? એ કઈ હોટલમાં ઉભો ઉભો ગ્લારી ઉભો ઉભો એ વસ્તુ પછી ખાઈએ કે ખરો? મહારાજે પ્રથમ નો ચોઈસ માં લખ્યું મહારાજ કે આ મહિમા જયારે સમજાય જાય ને ત્યારે વિષય રૂપે દાઢો તો બધી અંબાઈ જાય. જેમ મહારાજ કે કાચી હુપારી ભાંગી નાખે એટલી તાકાત દાંતમાં હોય પણ એને કાગદી લીંબુ ચૂસાવ્યા હોય તો પછી રાંધેલો ભાત પણ ખાવા સમર્થ ન થાય. એમ મહારાજ કે વિષયમાં હડપું મારનારો હોય, વિષય વિના એક ક્ષણ જેની ન જાતી હોય પણ આ મહિમા રૂપી કાગદી લીંબુ જો ચૂસ્યા હોય તો મહારાજ કે પછી વિષયના ઢગલા થઈ જાય સામે તો પણ લેશ માત્ર નું મન ક્યારે એ બાજુ ફરકે નહીં. એમ સ્વામિનારાયણ આશ્રિત કે બજારમાં હાલો જાતો જાતો કોઈની બૈરાઓ મને હું દ્રષ્ટિ નાખતો જાય, હે કોઈને અટારી સામે જોતો જાય, કદી ન બની શકે. સ્વામિનારાયણ આશ્રિત જ નિત્ય. ભક્તજનો બરાબર યાદ રાખજો, આપણે મહારાજ ના થયા છીએ. મહારાજ નું બિરુદ છે કે મારો ભક્ત એટલો તૈયાર હોવો જોઈએ જિંદગીમાં કોઈથી છેતરાય નહીં, જિંદગીમાં કોઈને છેતરે પણ નહીં. આપણી કેટેગરી હોવી જોઈએ, આપણું જીવન એવું હોવું જોઈએ આપણાથી કોઈ છેતરાય પણ નહીં, આપણને કોઈ છેતરાય પણ જાય નહીં, ત્યારે આપણે મહારાજના થયા કહેવાય. ખરા કહો સ્વામિનારાયણના આશ્રિતનો કેફ હોવો જોઈએ. જગતથી શરમાય અને તિલક ચાંદલો કરતા લાજ આવે એ તે કઈ સ્વામિનારાયણનો મહિમા છે ને? હે સમજાણો છે કઈ મહિમા? અરે આ લોકમાં તો આ દેશમાં શું પોસાય તે દેશમાં જાય તોય પણ એ ભડકાદાર તિલક ચાંદલો કરે. અમેરિકા જેવા દેશમાં જેને મહિમા સમજાણો છે એ ભક્તો કરે છે ભડકાદાર તિલક ચાંદલા કરે બોલો. નતર એ ત્યાં તો જોબ કરવા જાય ઘણા પૂછે ને કે સ્વામી સવારથી હાં સુધીમાં 20-25 જણો પૂછે જ આ શું છે એમ બોલો, પણ તો અમે શરમાય નહીં, કહેતા એમાં લાજ છે નહીં. અને આપણે તો કહેવાય મારે ને ઘણા ઘણા તો માનો ન સમજાણે એની તો વાત અલગ છે, કોક કોક વાત સર્વોપરી પણ એની કરે અને ભાઈ પૂજા ન કરે. વાહ ભાઈ વાહ તારું એકાંતિક પણ. અને ઘણા ઘણા પૂજા કરે તો ખાલી ચાંદલો ખખડાવી લે એમને ભૂંગળી, એવું ન ચાલે. ખાલી ચાંદલો ન હોય, ખાલી ચાંદલો કરવાનું કોને મહારાજ કીધું ખબર? બરાબર સાંભળજો, એમાં હોન ખાલી ચાંદલો કરતો હોય તો કોઈ બાદ પણ નથી, અને એમાં ન હોવ અને ખાલી ચાંદલો કરતા હોય તો એમાંના જેટલી તમારામાં હિંમત છે એવું સાબિત થાય. શિક્ષાપત્રી મારે લખ્યું એક તો હરિજન ભંગી વાઘરી આ લોકોને ખાલી ચાંદલો કરવો, પછી એક વાત લખી કે સ્ત્રી ભક્તો હોય, સ્ત્રી ભક્તો અને સધવા હોય તો એને ચાંદલો ખાલી કરવામાં બાદ નથી, એને ખાલી ચાંદલો જ કરવો. એમાંના ક્યાંય તમારો ક્રમ લાગતો ને ખાલી ચાંદલો કરતા હોય તો જરાય વાંધો નથી, બિલકુલ દિક્કત નથી. એમાં તમારો ક્રમ જો ન લાગતો હોય તો તમારે તિલક ચાંદલો બે કરવો જોઈએ. અને કેટલાક કેટલાક તો એક નથી કરતા તિલક એની ચાંદલો ની એની વાત. મારે શિક્ષાપત્ર લખ્યું કે સધવા નારી હોય જેનો પતિ જીવંત છે એને ખાલી ચાંદલો કરવો અને જેનો પતિ મરી ગયો છે એને ચાંદલો ન કરવો. એટલે વિધવા હોય અને ચાંદલો ન કરે કે તિલક ન કરે તેનો કાંઈ બાદ નથી. તમને સમજાય છે ને બધી વાત? સમજાતી હોય તો ફેરફાર હોય ને ફેરફાર હરખો કરી નાખજો. ભલા માણસો કહેવાય સ્વામિનારાયણ ના વાતો મોટી કરીએ બ્રહ્માંડ ફાડી નાખે એવી, અને આજ્ઞા પાડવાની વાત આવે ત્યારે પીછે હટ કરીએ. એ શુરવીરનું લક્ષણ નથી, અને શુરવીર બન્યા વિના મહારાજ સુધી પોગાશે નહીં. સમજાય? એમ કઈ હાવ સસ્તા નથી, એમ કઈ સસ્તા નથી. હા તમે દાખલો કરો, મહેનત કરો, બાકી મોક્ષ તો બહુ ગહન છે. તમે દાખલો કરો, મહેનત કરો તો એના ઉપર ભગવાન કૃપા કરે, એના ઉપર ભગવાન કૃપા કરીને એ ભક્તને ઉપાડી લે. પણ દાખલો કરે, મહેનત કરે એને ભક્તો વિચારો તો ખરા, આવા મોટા મહારાજ મળે. મહારાજ કે અમારા એક નિમિષ માત્ર નું દર્શન આગળ તો અનંત કરોડો બ્રહ્માંડના સુખ ને વારી ફેરીને ફેંકી દઈએ. એટલું કીધા પછી મારાને સંતોષ ન થાય, એ આગળ બોલ્યા મહારાજ, અને ભગવાનને એક રોમમાં જેટલું સુખ રહ્યું છે, શેમાં? એક રોમમાં. કેટલા રોમ હોય શરીરમાં? 3.5 કરોડ રોમ હોય રૂવાડા. એમાં મહારાજ કે અમારા એક રોમમાં ક્યાં ગયું, અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માના વિશેષ સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. મહારાજ કે અમારું એક રોમ લે અને હામે અનંત કરોડો બ્રહ્માંડ લે તો એના કોટીમાં પાસાંગમાં ભાગ પ્રમાણે પણ થાય. એનો મતલબ હું તો ખબર, આમ એથી સરળ ભાષા કરીને તમને સમજાવું. એક રૂવાડો લો અને એના 1 કરોડ ટકા કરવાના. કેટલા? 1 કરોડ લઈને 1 કરોડ ટકા કરવાના, અને પછી એને એક પલ્લામ મૂકવાનું, અને બીજા પલ્લામમાં અનંત કરોડો બ્રહ્માના જેટલા સુખ છે બધા પલ્લામ મૂકી દો. તો મહારાજ કે અમારો જે રોમનો ટુકડો છે એને ઊંચકવા માટે અનંત કરોડો બ્રહ્માના સુખ એ શક્તિમાન ન થાય. તેમ છતાં અમારું પલ્લું ભારે રહે. બોલો, તેમ છતાં અમારું પલ્લું ભારે રહે. મારે કેટલું સુખ અમારી અંદર છે. ખરેખર આપણે માની છીએ કે આપણે બહુ ડાહ્યા છીએ, એમ માનીએ છીએ ને? કોઈ એમ નથી માનતું હું ગાંડો છું, સમજાય? કોઈ ન માને, કોઈ કરતા કોઈ કરોડોપતિ લખપતિ એને તેમ હોય કે હું ડાહ્યો છું, હોશિયાર છું. પણ અમારે ઘણા બધા અનુભવ થાય ને, કોઈ દુનિયામાં માનતું જ નથી કે હું ડાહ્યો નથી, કે મને જાજી ખબર પડતી નથી. પેલા મજૂર લોકો ને, મજૂરો એ કપાસ વીણતા હોય ને, એની એને તમે જરાક વાત કરો ને તો એની બુદ્ધિનું કઈક અધિપત્ય દેખાડતા કે હું કપાસ વીણું એટલે મને કોઈ ન આંબે, બીજા તો મણમણ વીણું તો દોઢ મણ વીણી નાખું, એને એમ લાગે કે હું કઈક કઈક છું એમ. એને તો સમજ્યા થોડા દાડા પેલા, પેલા ભંગી લોકો આપણે ત્યાં સરદાર બાથરૂમ સાફ કરવા આવે, મંદિરમાં સાફ કરતા. મેં પૂછ્યું, મેં કહ્યું બરાબર સાફ કર્યું? મને કે સ્વામી આ ગામમાં મારા જેવો કોઈ સંડાસ સાફ ન કર્યા કે, અને તમારને મારી વાત ન મને તો અજમાવી જો બીજાને, કે મારામાં જોવા પણ ન હોય કે નથી લાગતું કે આ દુનિયા વધારે ને એમ છે કે હું બુદ્ધિશાળી છું, મારા જેવો કોઈ નથી. પણ હકીકત તો મહારાજે પ્રથમના 50માં વચનામૃતમાં જે વાત લખી, આ વચનામૃત બહુ મળતી આવે છે. મહારાજ કે એને જ બુદ્ધિશાળી જાણવો જે મોક્ષને માર્ગે જતન કરે. માનેક આ વાત સમજી લીધા પછી આટલું બધું સુખ એક બાજુ છે, આ બાજુનું તુચ્છપણું છે, આ બે વાત સમજાણા પછી તુચ્છ વસ્તુ ન છોડી શકે અને ઓલા ન ભેટી શકે એને ગાંડો કહેવાય, ડાયો કહેવાય. ગાંડો શબ્દ છે ને બહુ શોભતો નથી, અને મૂર્ખ કહેવાય. શું કહેવાય? ગાંડાનો મૂર્ખમાં ફેર છે. મૂર્ખ કરતા ગાંડો કરે, મૂર્ખ ઉપર કોઈ દયા ન કરે. આ બે સુખને સમજ્યા પછી પણ ભગવાનમાં મન નથી લગાડતો એને કેવો કહેવાય? મૂર્ખ કહેવાય. આટલું બધું સુખ મળનારું છે અને ઓલું તુચ્છ સુખ નથી છોડી શકતો એને મૂર્ખ ન કહે, શું કહેવાય? કોઈ તમને એમ કહે અને સ્ટેમ્પના પેપરમાં લખી આપે, વકીલની સાક્ષીમાં લખી આપે કે તમે આજ 100 રૂપિયા આમાં ફિક્સમાં મૂકો, હું મહિના પછી તમને 1 કરોડ રૂપિયા આપીશ, અને આ મોટા મોટા વકીલોની સાક્ષીમાં અરે 500 રૂપિયાના પેપર ઉપર લખાણ કરી આપું છું, અત્યારે તમે મને 100 રૂપિયા આપો, હું તમને 1 મહિના પછી 1 કરોડ રૂપિયા આપીશ. અને તો એ કે 100 રૂપિયા તો નહીં, મારથી અપાય નહીં થાય એમ, હમણાં બહુ તાણ હાલે છે. એને ડાયો કહેવાય હે કે મૂર્ખ કહેવાય? તો એના કરતાં જાજીત મૂર્ખામી કરી રહ્યા છીએ, એના કરતાં વધારે મૂર્ખામી કરી રહ્યા છીએ. કહો, મહારાજ પોતે સ્ટેમ્પના પેપરમાં લખી આપે છે, કારણ કે આથી મોટો દુનિયાનો વકીલ કોણ? હે, મહારાજ પોતે એમ કહે છે કે મારું સુખ આવવું છે, મારું દર્શન આવવું છે, એને આગળ બીજું બધું આવવું છે, અને તમે જો મને ભજશો તો આ બધી વસ્તુ હું તમને આપીશ, એમ મહારાજ સ્વયં કહી રહ્યા છે. અને તેમ છતાંય આપણે ઓલું મૂકીને એને ભજતા નથી. હવે ડાયાપણાનો દોઢ કરશો કોઈ? હે, ભલા થઈને જાગજો. અને બહુ સાચું હું તમને કહું છું, આ બધી વાત સમજ્યા પછી જો નહીં જગાય, નહીં જઈએ છીએ કે તેમ માનું, આ કેસ ફેલ છે. શું છે? કેસ ફેલ છે. વાત સાંભળ્યા પછી, આ વચનામૃત સાંભળ્યા પછી, મહારાજના આવા અદભુત શબ્દો સાંભળ્યા પછી લગ્ન ન લાગી જાય, શરીરમાં જણાટી ન નીકળી જાય, તો સમજવું કેસ ફેલ છે. જણાટી નીકળી જાય છે કે આ હા મારા શું કહે છે. ભલે દુઃખ થાય, દુઃખ થાય તો એ સુખમાં પણ આમ છે, એમ લાગે કે સ્વામી શું કહે છે, મહારાજ શું કહે, આમ કેમ કરવું, એવું દુઃખે પણ થવું જોઈએ. અમુક તો એવા બેઠા છે ને કઈ અડતું જ નહીં, એમ બેઠા છે ખાલી, કેમ છો, તો બસ મોજમાં છીએ. પણ શેની મોજ? વિષયની. ભગવાનના ભક્તને તો જણહાટી નીકળી જાય. અને આમ સમજીએ કે પક્ષઘાતનો હુમલો આવે ને, પક્ષઘાતનો હુમલો, એને પછી ડોક્ટર શું કરે, પહેલા લઈ જાય, તમને ખબર, ટાંચણીઓ ભરાવે. આમ ટાંચણીઓ શું કામ ભરાવે? આ ટાંચણીઓ ભરાવાનો જો હાથ પાછો ખેંચી લે તો હજી વિકલ્પ છે કે હાજો થશે. ટાંચણીઓ ભરાવે ને કાંઈ ન થાય તો સમજવું કે આ કેસ ફેલ છે, આમાં સુધારો થાય નહીં. ત્યાં સંતો આઠ આઠ દાડા સુધી ટાંચણીઓ જ ભરાય ભરાય તમને કરે છે. લો જરાય કેમ હવળો છો, હવળશો તો સમજશું કે આ કેસ સાચો છે, બાકી સમજશું કે આ કેસ ફેલ છે. આ બધા સર્જન છે, સમજે, તો સમજશે કે આ કેસ ફેલ છે. જો સાંભળ્યા પછી સુધારો કરશો, કારણ કે પધરામણી પાછા કરાવો ને ક્યારેક ક્યારેક, અમે જોશું પધરામણીમાં કેટલોક સુધારો કર્યો. તમે એવું નહીં માનતા સંતો ભૂલી જાય, બે વર્ષ પછી ફરી વાર આવે ને તો એને ખબર જાય કે આ આ મંદિરમાં કોણ બિરાજતું હતું પૂર્વે અને અત્યારે કોણ બિરાજે છે. અને એમને મળશે તો સમજશું કે આ કેસ ફેલ છે. મહારાજ સિંહાસન ની અંદર બિરાજમાન આરૂઢ ન થઈ જાય. અને ભક્તો હું વારંવાર કહું છું ને આજે કહું છું કે વડાપ્રધાનની સીટ ઉપર વડાપ્રધાન જ બેસી શકે, ત્યાં સંસદ સભ્ય બેસવા માટે અધિકારી નથી. આપણે વડાપ્રધાન મહારાજ સર્વોપરી મળ્યા છે, એ સીટ ઉપર મહારાજ જ હોવા જોઈએ, બાકી કાંઈ ન હોવું જોઈએ. અને એમ છતાં બધું હશે તો હમેશું કે આ કેસ ફેલ છે, આમાં મથાય નહીં. અને તમને એથી આગળ કહું, તમારે ફેરફાર જ ન કરો ને તો તમે તારા આવતી શિબિરમાં નહીં આવતા. આવો એટલા મજબૂત આવજો, થોડોક નાનો મંડપ નાખશો, એમાં કઈ દિક્કત નથી કઈ, પણ આવો એ વ્યવસ્થિત આવજો મહારાજ સુધી પહોંચાય. નતર ઘણી ફેરી કેવું થાય, એક બે વા કાચા બેસી ગયા ને તો એને એને વાકે વાકે આ પાકા થવા ઈચ્છતા નથી કરી શકાતું, બોલો. એટલે કાં તો સર્વોપરી ઉપાસના સમજવું હોય તો આવવું, મહારાજની આજ્ઞામ કટિબદ્ધ બનવું હોય તો આવવું, અને નતર ઠામકો ધક્કો જ ન ખાવો. અહીંયા સુધી ધકો ખાઈને કોઈ ફેરફાર ન કરવો હોય, કોઈ સુધારો ન કરવો હોય, મારાને સમજવા ન હોય તો શું અર્થ છે? તમારે માટે વૃથા ક્લેશ છે, અમારા માટે વૃથા ક્લેશ છે. આવતી શિબિરમાં કેટલા જણા આવવાનો સંકલ્પ કરો, ઓછી આંગળી કરો તો, કેટલા જણા આવશો? મોક્ષનું આમાં શરમથી નથી કરીએ, હે? મને એવું લાગે કોક કોક શરમમાં કરી છે. શું કામ કર્યું? પાછલા વાળે બધા નથી કરી, અહીં સુધી કરી છે. કારણ કે પાછલા ખબર આપણને કઈ ભાળતા નથી સમય, એટલે વાંધો નહીં. તમારે લોઠાઈ કરવી પડી હોય કદાચ. ઊંચે આંગળી કર્યો ને તો શરીર બનીને કરજો, એ પાછી પાળજો. અને પાછું આવવાનું કોને માટે એન્ટ્રી કીધી આપણે યાદ રહ્યું પાછું? હા, એ જ ઊંચે આંગળી કરવા માટે અધિકારી છે. ઉપાસના સર્વોપરી દ્રઢ કરવી હોય, મારીની આજ્ઞા સર્વોપરી દ્રઢ કરવી હોય, અને શ્રીજી મહારાજે બાંધેલા ષડંગી સંપ્રદાય એની અંદર અડીખમ બનીને જીવન જીવવું હોય, સિદ્ધાંતોની અંદર જીવન જીવો, એના માટે ઉછી આંગળી કરવાનો અધિકાર હતો. લ્યો, જે તમને યાદ નહોતું, હવે કરો ફરી વાર ઉછી આંગળી. ભલે મૂકી દે. લ્યો, આમ ભગવાન આ સભામાં પ્રગટ બિરાજમાન છો, એમ તે માનતા ને ભગવાન નથી બિરાજતા, અને એ બધા સંતો બેઠા છે એની સાક્ષી તેમ બોલ્યા છો, ફરી નહીં જતા, નતર ફળ ભોગવું પડશે. પછી આમ અદભુત વાત મહારાજ બતાવે. શું મહારાજ મોટપ કહે છે? મહારાજ કે અમારી મોટપ શું તમને કહીએ? અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ હવે લાવ્યા મહારાજ ધામને, જો આગળ ન થંભેર્યું, હવે લાવ્યા અક્ષરધામને. અને ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મ વિશે નરક તુલ્ય કહ્યા છે. ભગવાનના ધામની આગળ ઇન્દ્રનો લોક્યો, બ્રહ્માનો લોક્યો એ નરક જેવો છે. એટલે નકા નરક નથી પીડ્યું, પાછું જોજો તો તેમ થા ગંધાતા છે ને, નરક નથી પીડ્યું, હીરા માણેક જડેલા છે. પણ ભગવાનના ધામના સુખની આગળ, એની મહત્તાની આગળ એ નરક તુલ્ય છે. જે આમ કોઈક નવી સાયકલ જોડાઈને આવ્યો હોય ને એવો કેફમાં આવતો આમ, બાકી આપ વટ પડી જાવ ને એમ. પણ સાયકલ જોડાઈને ઘેરે આવે અને કોઈક તરત સ્કૂટર નવું લઈને આવે ને પડખે મૂકે એટલે આનો કેફ ઉતરી જાય. સ્કૂટર વાળાના મનમાં કેફ ચડી જાય કે આપણું જોયું આ સાયકલ ફેરવાય છે. પણ એમાં એ વખતે કોઈક મારુતિ કે કોલેજ કે ગમે તે મોટી હારી ગાડી લઈને પડખે મૂકે તો સ્કૂટર વાળાની કેફ પણ ઉતરી જાય. કોલેજ ને આગળ સાયકલ વાળાને કે ભાવ ન્યૂન થઈ જાય છે. તો સાયકલ તો છે એવી નેવી જ છે, નવી જ છે, પંખામાં ડાગીને જ પીડો સમજે, આરા બધા નવા જ છે, ફૂમકાય ટાંગેલ એમનામ ટીંગાય છે. પણ ક્વોલિટી જોઈએ એટલે એની કિંમત ઘટી ગઈ. એમ સ્વર્ગ આદિક તો રત્ન આદિકથી જડેલા છે, પણ પરમાત્માના ધામની મોટે પાગળ એ નરક તુલ્ય થઈ જાય છે. એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે, વારે વારે મહારાજ વાત આમ ટનમાં, એટલે એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે તેને મૂકી નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું, અને વિષય સુખ તો કેવળ દુઃખ રૂપ જ છે, એવા ભગવાનને મૂકીને આ નરક જેવા વિષયના સુખને શું ઈચ્છું એમ. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે તે વૈરાગ્ય કરીને સર્વ વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. ફરીને મહારાજ ને આટન માર્યો, પૂછ્યું તો મારે મહારાજ વૈરાગ્ય કરીને આમ થાય છે? સીધી મહારાજ વૈરાગ્યની હા ન પાડી દીધી. હું કામ, કારણ કે દુનિયા વૈરાગ્યની વ્યાખ્યા જુદી ભાતની કરે છે. એટલે સંસાર છોડી નીકળ્યો એટલે તરત કે ભારે તમે તો વૈરાગ્ય છો. અરે પણ ભલામણ હુકામ છોડી તને ખબર છે, આડદાર બાજબાજી કર્યું બાથો બાજ થયા એટલે છોડ્યો છે, વૈરાગ્ય ક્યાં રહ્યો? હે, અરે આરસ નો પીરો તો એટલે સંસાર છોડ્યો, એમાં વૈરાગ્ય ક્યાં રહ્યો? એટલે જગત વૈરાગ્યની વ્યાખ્યા એવી કરે, સંસાર છોડે બધા વૈરાગ્ય, એવી આય ભૂલ ન થઈ જાય. એટલે મહારાજે વૈરાગ્ય કોને કહેવાય એની વ્યાખ્યા પહેલા કરી, કે આવી જેની સમજણ હોય એ વ્યક્તિ વૈરાગી કહેવાની, એ જે વ્યક્તિ છે એની તમામ વાસના નિર્મૂળ થઈ જાય છે. અને જેને એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં, અને એનું જ મન જીતાણું કહેવાય. અને એવી સમજણ વિના જાજુ એ જ જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્ર કલત્રાદિકને વિશે પ્રીતિ કરે, આવી સમજણથી વૈરાગ ન પ્રગટ થયો હોય તો સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ફરી પાછો વિષયની અંદર આશક્ત થઈ જાય, ભગવાનને ભૂલી જાય છે. અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચ વિષયનું સુખ હોય તે મટી જાય ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં. પંચ વિષયનું સુખ મટી જાય, શરીરમાં પીડા થાય ત્યારે એનાથી દુઃખ સહન થાય નહીં, વળી વિષયમાં પાછો આધીન થઈ જાય. એવા શરીર હોય છે ને, આપણે કહીએ ભગત વ્યસન બેસન છે તો કે આમ તો સમય કઈ વ્યસન ની અત્યારે કેમ છે? તો કે મને છે ને શરદીનો કોઠો બહુ રહે છે, એટલે પછી બહુ એવું હોય ને ત્યારે એકાદ ઢાકડું પીવું છું. કે એવાય હોય ન હોય એમ નહીં, વિરલા હોય બહુ સાચું. તમને કોઈ એકવાર મુંબઈમાં ઘણા વર્ષ થયા એમ પધરામણી કરવા ગયેલા એક હરિભગત, આપણને ક્યારે કેમ થાય ને કોળ મેળવ્યું છે તને હરિભગત કરી દીધો, તે પધરામણી કરવા ગયા. ઘરમાં બૈરાઓ કોઈ નહોતા, ઠાકોરજી પધરાવ્યા. પછી કીધું ભગત મેવો ઠાકોરજી ધરો, એટલે મેવો ધરો. કીધું પાણી લાવો, એટલે એ કે સ્વામી અહીં કોઈ છે નહીં તો ફ્રીજમાં હાથે લઈ લો. ફ્રીજ ખોલ્યું ને તો અંદર દારૂની બોટલ. પછી તો બે કલાક સુધી લીધો, બે કલાક સુધી લઈને કીધું હું આ તો એક કામ કર, તિલક ચાંદલો ભૂહીને કંઠી કાઢ નાખી, પછી તારે જે પીવું એ પીજે, સ્વામિનારાયણનું નામ લેજો આવતો. અને તમને કહું છું બધાને ભક્તો, મહારાજનો તિલક ચાંદલો કરીને કંઠી બાંધી અને મહારાજને નીચું જોડાવે એવું કામ કરવું હોય, ધંધાની અંદર ગોલમાલ કરવી હોય, લોકોને આડોળું કરીને કાંઈ ને કાંઈ ભ્રમાવી દેવા હોય, એવું ભલા થઈને કરતા નહીં. એવું જો તમારથી ન રહે કાંઈ મને તો તિલક ચાંદલો કાઢી નાખજો, કંઠી કાઢ નાખજો, અને સ્વામિનારાયણના મટી જાયજો, અને પછી જે કરવું એ કરજો. જ્યાં સુધી સ્વામિનારાયણના કહેવાઈએ છીએ ત્યાં સુધી ભક્તો ભલા થઈને એ ધંધો નહીં કરતા. એમ કે આ સત્સંગ નાનો નહીં થઈ જાય, સમજાય? આ સત્સંગ નાનો નહીં થાય, થોડા પાંચ ઓછા છે ને તો વાંધો નથી, પણ જેટલા હોય એટલા શરીર બનીને રહીએ જેથી કરીને મહારાજ રાજી થાય. સ્વામી વાતોમાં લખ્યું, કાવ જાજા કાંગોલિયાન, કાવ જાજા કપૂત, હકડી તો મહેડી ભલી નકડો ભલો સપૂત. સ્વામીના શબ્દો છે, કાવ જાજા કાંગોલિયાન, કાવ જાજા કપૂત. સ્વામી કે ઘણી બધી બકરીઓ ભેળી કરવી અને ઘણા બધા કપાત્ર છોકરાઓ થાય ભેગા, એના કરતા તો હકડી તો મહેડી ભલી, મહેડી એટલે ભેંસ, ઘણી બધી ડોકા કરનારી બકરીઓ ભેળી કરવી, અડધો અડધો લીટર દૂધ ન કરાવી, દહવી પછી ભેળી કરવી, એના કરતા તો 12 લીટર દૂધ કરી બહેનો એક ભગર રાખી, એક હજારા એક ઘણી છે, 50 બકરા રાખવા કરતા એક ભેંસ સારી, અને ઘણા બધા કપાત્ર પુત્ર એના કરતા એક ગુણ્ય શ્રેષ્ઠ પુત્ર કાફી છે. એમ ભક્તો, ઘણો બધો સમુદાય હોય પરંતુ એકેમાં નિયમ ન હોય, નિશ્ચય ન હોય, ઉપાસના ન હોય, જીવન અનેક બદબૂથી ભરેલું હોય, એવા હરિભગત જાજા ભેગા થાય એના કરતા સર્વે ગુણ યુક્ત થોડા હરિભગત ઘણા છે. અને શ્રીજી મહારાજનો એવો ક્યાંય તમને સિદ્ધાંત જોવા નહીં મળે કે ખૂબ સત્સંગનો વિસ્તાર કરવો અને ઢીલો પોછો કરવો. મહારાજનો સ્પષ્ટ એવો મત છે, મહારાજ કે થોડો ભલે થાય પણ મજબૂત ઉભો કરે. મત સંપ્રદાય લિંગમ ચ બિભ્રદો બહિરુત્તમમ સ્ત્રીયાદિ સમશક્ત પરિત્યજ્યસ્ય દૂરતઃ. આવો શબ્દ મહારાજે સત્સંગમાં લખ્યો છે. મહારાજ કે મારો આશ્રિત ગ્રસ્ત ભક્ત બની જાય, કે મારો આશ્રિત ત્યાગી બની જાય, અને પછી સ્ત્રી આદિકની અંદર આશક્ત રહેનારો હોય, મારો ગ્રસ્ત ભક્ત હોવા છતાં પોતાની પત્ની છે અન્ય નારીની અંદર મનનો જોડનારો હોય, મહારાજ એનો દૂરથી ત્યાગ રાખજો. મારો આશ્રિત સાધુ બન્યા પછી અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખનારો ન હોય, એનો દૂરથી ત્યાગ રાખજો. શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે, એનો કોન્ટેક કરવામાં કાંઈ માલ નથી. શ્રીજી મહારાજ સ્વયં કહે છે. માટે ભગવાનના ભક્તો બરાબર યાદ રાખે કે થાવું તો શરીર થાવું, થાવું તો શરીર થાવું, નતર ન થવું કોણ હામ દે. આપણે ભલે ઘણી ફેરી ઉશી આંગળી કરાય પણ એકે ફેરી સોગંદ દીધા, સોગંદ દીધા કે તમે આમ ન કરો, તમારી માના આમ કીધું, દીધા કોને સોગંદ? તો પછી હું કામ પરાણે એમ કરવું જોઈએ? કહો, મોક્ષ માટે ખરેખર ખપ જાગ્યો હોય તો ભગવાનના ભક્ત એવી રીતે જીવવું, નતર પછી માય કંગાલની જેમ તો જીવવું જ નહીં. કંગાલત ભગવાનના ભક્તની અંદર હોવી જ ન જોઈએ. બહુ અદભુત મહારાજ અહીંયા કહી રહ્યા છો. મહારાજ કહે કે આવી સમજણથી જો વૈરાગ પ્રગટ ન થયો હોય, આત્મા અને પરમાત્માના સ્વરૂપને સમજ્યો ન હોય, તો એને રોગાતિક આપતકાળ આવી પડે, અથવા તો ધન દોલત જ્યારે લૂંટાઈ જાય ત્યારે માય કાંગલો પાછો થઈ જાય, અથવા તો વિષયની પ્રાપ્તિ થાય ત્યારે પણ લેવાય જાય, ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં અને વિકળિયો થઈ જાય, અને જેમ કૂતરાનું ગલુડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દિશે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે પણ અંતે શોભે નહીં. કૂતર નાનું ગલુડિયું હોય ને તે રમાડવાનું મન થયું હોય ને, કેવું રૂપાળું લાગતું હોય, પણ એ 2-4 મહિના થાય ને તે ખરહળું થઈ જાય, હામું મળે તો ગમે નહીં. એ મહારાજ કે આવી સમજણ વિના, ઉપાસનાનો પાયો મજબૂત થયા વિના, અને દેહ કરતા આત્માનો સુખ અનેક ગુણો અધિક છે, આ બે વાત નક્કી થયા વિના, મહારાજ કે હરિભગત કદાચ સારો દેખાતો હશે, કદાચ સેવા પણ 25-50 હજાર કે 1-2 લાખની કરતો હશે, પણ એનો ભરોહો નહીં કે ક્યાં સુધી સત્સંગની અંદર અડીખમ બનીને રહેશે. અને ભક્તો, એવાની ઉપર સત્સંગનો ભારે જાજો ન મૂકવો, સમજાય? એવાની ઉપર 25-50 હજાર કે 1-2 લાખની સેવા કરી નાખી એથી કંઈ ભારે ન મૂકવો. આપણા સંપ્રદાયની અંદર તકલીફ એ થઈ છે કે 2-5 લાખની સેવા કરીને ટ્રસ્ટી બનાવી દીધા, એમ જેને સ્વામિનારાયણની ખબર કંઠી ન પહેરે એવા ટ્રસ્ટી બનાવી દે, બોલો એની પર શું કર્યું કહેવાય? ભાર મૂકી દીધો કહેવાય. ભલા માણસો 8 mm લોખંડ વાપરીને કોલમ ભર્યા હોય અને એના ઉપર તમે 8 માળની બિલ્ડિંગ ખડકો, એ પડાવીને રહેવાય નહીં? એ તમે ભલે લોખંડ અંદર આવી ગયું છે, દેખાતું નથી, કોલમ દેખાય છે, એટલે એમ લાગે કોલમ ઘણા બધા જાડા ભર્યા, સરસ છે, વાંધો નહીં, 8 માળ સુધી બિલ્ડિંગ લે છે, પણ ભલા અંદર લોખંડ 8 mm નાખ્યું, આમાં 20 mm લોખંડની જરૂર હતી, 8 mm નાખ્યું છે, એ કોલમ ક્યાં સુધી ટકે? કહો, એ બિલ્ડિંગ પડાવીને કેમ ન રહે? ક્યાં સુધી અડીખમ ઉભી રહે? એમ જેના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સભર ન હોય એને તમે સત્સંગમાં મુખ્ય બનાવી દો, એ પછી કોલમ એ બિલ્ડિંગ તૂટ્યા વિના ક્યાંથી રહે? કહો. શ્રીજી મહારાજે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે મોટેરા કોને કરશો? તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જેની અંદર હોય એને મોટેરા કરશો. મોટેરા ટ્રસ્ટી બધા મોટેરા કહેવાય, સમજણ? મોટેરા કોને કરશો? તો એવાને મોટેરા કરવા જોઈએ કે જેના રોમે રોમની અંદર સ્વામિનારાયણનો મહિમા ભરાઈ ગયો હોય, એક પાય આડેવળી થાય તો સહન ન કરી શકે, એને મોટેરા કરવા જોઈએ. આ તો ખોટા વાઉચર ઉધારવામાં હોશિયાર એ ટ્રસ્ટી બની શકે, બોલો. એ સ્થિતિ નિર્માણ થાય, જેટલું જાજુ ખોટું કરી શકે એટલો વહીવટ ઉપર જાજો ટકી શકે. ભક્તો, આ સ્થિતિ નિર્માણ થતી હોય ત્યારે મજબૂતાઈથી કદમ ઉઠાવશું, ભલે આજ નાનો સમુદાય લાગતો હશે પણ મજબૂતાઈથી ઉઠશે તો એક દાડો સંપ્રદાય અંદર મોટેરા પણ એવા થયા હશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી સબર હશે. માનસી પૂજા એક ભૂલાઈ ગઈ હોય તો મનમાં એમ થાય, મેં માનસી નથી કરી, તો આજ નથી ઠાકોર જમાડવા, ઈ સંપ્રદાયનો મોટેરો હોવો જોઈએ. આજ મારથી માનસી ભૂલાઈ ગઈ ઠાકોરજીની, મેં મહારાજને ન જમાડે મારથી કેમ જમાય? ઈ સત્સંગનો મોટેરો થવો જોઈએ. આ તો 3 મહિની 1 ફેરી મંદિરે આટો મારવા ન જતો હોય, જે દાડે મીટિંગ થાય તે દાડે પેલા જઈને બેસી જતો હોય, એને સત્સંગનો મોટેરો કરી અને ઈચ્છા રાખે કે અહીંથી સુખ પ્રાપ્ત થશે. કદી પણ સુખ પ્રાપ્ત થાય નહીં, માટે એવા મજબૂત ભક્તો બનજો જેથી કરી મહારાજ રાજી થાય અને આપણું જીવન પણ કૃતકૃત્ય બને અને છેલ્લો જન્મારો થઈ જાય. ઇતિ વચનામૃતમ સારંગપુરનું પહેલું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.